வைக்கிறேன்.
நமோ அரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் நமோ வஜ்ராயாணம் நமோ லோயே சர்வதாஹூணம்.
பூஜ்ய குருதேவ் ஸ்ரீயே அப்பண்ணே அநேக સેવા સિદ્ધાંતો આપ્યા છે કે જે દ્રવ્યની સ્વતંત્રતા આપણને બતાવે છે. ગુરુદેવજી શું કહેતા હતા કે જૈન ધર્મ એટલે સ્વતંત્રતાનો ઢંઢેરો, સ્વતંત્રતાનો ઢંઢેરો. તો એવા જ રત્નોમાં એક રત્ન છે ષટકારક. આપણા જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર વાળા એનું પાંચમું ચેપ્ટર ષટકારક આપણે ભણીએ છીએ નીચેની પાઠશાળા. આની પહેલા આપણું ચાર અભાવ નું ચેપ્ટર થયું, એ પણ એક સ્વતંત્રતા નો ઢંઢેરો બતાવે છે કે કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરી શકતું નથી. હવે એ જ શ્રંખલામાં આ ષટકારક નામનો નવો એક સિદ્ધાંત એ આપણે આ ઉપરના પાઠશાળામાં પહેલી વાર જોઈ રહ્યા. નીચે અમારા બે ક્લાસ થઈ ગયા, થોડુંક એનું રિવિઝન કરીને આપણે આગળ વધશું. જો આ એક આ જૈન સિદ્ધાંત પ્રવેશ રત્નમાલા કરીને બુક છે. આ જૈન સિદ્ધાંત પ્રવેશ રત્નમાલા જે આપણે જૈન સિદ્ધાંત પ્રવેશિકા બુક છે, એક જૈન સિદ્ધાંત પ્રવેશિકા છે, પછી આ પ્રશ્નોત્તર માળા છે અને આ પ્રવેશ રત્નમાલા છે. એ બધાનો કન્ટેન્ટ લગભગ સિમિલર છે, પણ એમાં જે ટોપિક લીધા હોય ક્વેશ્ચન આન્સર લઈને અમુક સિદ્ધાંતોની સરાવટ કરી હોય અને એમાં પણ કોઈકમાં ક્રમ વ્યવસ્થિત છે, કોઈકમાં ક્રમ આગળ પાછળ છે. આમાં જે ષટકારકનો જે ક્રમ છે એ બહુ વ્યવસ્થિત છે, તો આપણે એને આમાંથી થોડા ક્વેશ્ચન આમાંથી લઈએ છીએ. આ બુક નો તમને પરિચય આપું. જે આ કૈલાસચંદજી જૈન જે મંગલાયતનમાં પવનકુમારજી છે ને, પવનકુમારજીના ફાધર, એ કૈલાસચંદજી જયારે સોનગઢમાં ભણતા હતા અને ભણતી વખતે જે પૂજ્ય ગુરુદેવજી પાસે શીખ્યું હોય અથવા રામજી બાપુજી પાસે શીખ્યું હોય અથવા કિંચનજી કિંચનભાઈ શેઠ પાસે શીખ્યું હોય એ બધું એમણે કોલેક્ટ કરીને એમણે આ બુકની રચના કરી છે. એટલે તમે ક્વેશ્ચન ને આન્સર ને બધું જુઓ તો આ પ્રશ્નોત્તર માળાના આધારે જ જાય છે. પણ આ પ્રશ્નોત્તર માળામાં ષટકારક નો જે ટોપિક શરૂ થાય એની પહેલા આગળનું જે બેકગ્રાઉન્ડ આપ્યું હોય એમાં સરસ છે, એટલે આપણે એમાંથી એકાદ અમુક ક્વેશ્ચન લઈએ. જો એમાં ક્વેશ્ચન નંબર વન રત્નમાલામાં ષટકારક એ ટોપિક જે શરૂ થાય તો સૌથી પહેલો પ્રશ્ન આપણને ઉભો થાય કે કારક કોને કહેવાય. કારક એટલે શું? કારક એટલે શું? જોરથી જરા શું કહો છો? નહીં નહીં, જે સ્વતંત્રપણે કરે એ તો કરતા જ હોય. તો કારક એટલે શું? કારક તો એક જનરલાઇઝ થઈ ગયું ને, જે પણ ક્રિયાનો જનક હોય એને કાર્ય કારક કહેવાય. જો પહેલો જ ક્વેશ્ચન છે, કારક કિસે કહેતે હૈ? જો ક્રિયા કા જનક હો ઉસે કારક કહેતે હૈ, અર્થાત જો ક્રિયા કો ઉત્પન્ન કરને વાલા હો ઉસે કારક કહેતે હૈ. જો એને થર્ડ ક્વેશ્ચન માં એને વધારે ડિટેલ માં જોઈએ, કારક કોણ કહેલા સકતા હે? થર્ડ ક્વેશ્ચન, જો કિસી ના કિસી રૂપ મે ક્રિયા અથવા વ્યાપાર કે પ્રતિ પ્રયોજક હોતા હૈ કારક વહી કહેલા સકતા હે. એટલે કોઈ પણ ક્રિયા થાય એમાં કોઈ ને કોઈ ફોર્મ માં કોઈ તો ઇન્વોલ્વ હોય એને કારક કહેવાય છે. બરાબર, તો પહેલા ક્રિયા શું હોય એ સમજવું પડશે કે ક્રિયામાં જે ઇન્વોલ્વ હોય એને કારક કહેવાય, અથવા જે ક્રિયાનો જનક હોય એને કારક કહેવાય. તો જો ફોર્થ ક્વેશ્ચન, ક્રિયા શબ્દ કે પર્યાયવાચી નામ ક્યાં ક્યાં હે? ક્રિયા કો કર્મ અવસ્થા પર્યાય હાલત દશા પરિણામ પરિણતિ ભી કહેતે હૈ. વિશ્વમાં આપણે જે પણ જોઈએ છે ને એ પણ જોઈ લીધો. ફિફ્થ ક્વેશ્ચન, સંસાર મેં ક્યાં દેખા જાતા હૈ? સંસાર મેં કાર્ય એ દેખા જાતા હૈ. આપણે વિશ્વમાં જોઈએ છે. ફરી સૌથી પહેલો ક્વેશ્ચન શું હતો? પ્રશ્નોત્તર માળાનો પ્રશ્નોત્તર માળાનો પહેલો ક્વેશ્ચન, વિશ્વ કોને કહે છે? કોને કહે છે? દ્રવ્યના સમૂહને વિશ્વ કહે. દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના બધા ભાગમાં અને તેની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહે છે. અને પર્યાય કોને કહેવાય? અવસ્થા એટલે પર્યાય. ગુણોના વિશેષ પરિણામને એને પર્યાય કહે છે. તો આજે વિશ્વમાં આપણને બધું દેખાય છે, આ મંદિર આપણું ઉભું છે, આ લાઈટ ચાલુ છે, આ ખુરશીઓ અહીંયા છે, અહીંયા જાજરો પાથરેલી છે, આ પંખા ફરે છે, આ બધું શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? બોલો શું છે? જો એ બધું જે આપણે જેટલા નામ લીધા ને એ બધું આપણને દેખાય છે ને, એટલે ઉદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયો. બરાબર, એક અપેક્ષાથી કહીએ તો વિશ્વમાં આપણને ખાલી પર્યાયો જ દેખાય છે કે નહીં? દરેકે દરેક દ્રવ્યની વર્તમાન અવસ્થા, જે વર્તમાનમાં એની કન્ડિશન, એની જે સિચ્યુએશન છે, આપણને તો એ જ દેખાય છે કે? તો આપણને દ્રવ્યનું વર્તમાનનું કાર્ય જ દેખાય છે. ભેદ અપેક્ષા એ તો પર્યાય દેખાય છે, અભેદ અપેક્ષા એ તો દ્રવ્ય દેખાય છે એમ કહેવાય. બરાબર છે ને? તો આપણને આ શું દેખાય છે? એ જ રીતે કહેવાય કે ભાઈ પેપર વેઇટ દેખાય છે. પેપર વેઇટ શું છે? દ્રવ્ય ગુણ કે પર્યાય? આ પેપર વેઇટ છે, દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? એ પર્યાય છે. આ પેપર વેઇટ પૂજલ દ્રવ્યની પર્યાય છે. અને બીજી અપેક્ષા કહો શું દેખાય છે? તો પૂજલ દેખાય છે. ખ્યાલ આવે છે ને? જયારે એમ કહીએ કે ભાઈ પૂજલ દેખાય છે, તો આ કઈ અપેક્ષા છે? કે દ્રવ્યની અપેક્ષા છે, ત્યારે દ્રવ્ય દેખાય છે. ખ્યાલ આવે છે? અને એમ કહે પેપર વેઇટ દેખાય છે, તો શું કઈ અપેક્ષા છે? પર્યાયની અપેક્ષા. તો બોલો આ મંદિરમાં આપણને શું શું દેખાય છે? આ મંદિરમાં આપણને શું શું દેખાય છે? ત્યાંથી જુઓ તો સૌથી પહેલા તો ગુરુદેવશ્રી દેખાય છે, જીનવાણી માતા દેખાય છે, ઉપર આ શેન્ડેલિયર્સ બધા દેખાય છે, આપણે એકદમ આર્ટિસ્ટિક કલાકૃતિ દેખાય છે. આ કઈ અપેક્ષા છે? આ પર્યાયની અપેક્ષા છે. અને આ દ્રવ્યની અપેક્ષા એ તો શું દેખાય છે? બધું પૂજગલ જ દેખાય છે કે નહીં? વિશ્વમાં આપણને કોઈ કહે ને, કદાચ સાંભળ્યું હશે કે હમણાં જ પર્યાય, ક્યાં પર્યાય? તો એક્સ વાય ઝેડ કોઈ પણ જગ્યાએ પર્યાય. તો ત્યાં શું જોયું? કે પર્વતો જોયા, નદીઓ જોઈ, બહુ એકદમ સીન સીનરી જોઈ. આ કઈ અપેક્ષા છે? આ પર્યાયની અપેક્ષા છે. અને દ્રવ્યની અપેક્ષા એ કેવું હોય તો શું જોયું? પૂજગલ જ જોયું. તો અહીંયા શું જોતા હતા? અહીંયા પૂજગલ જ જોતા હતા. અને ત્યાં જઈને શું જોયું? પૂજગલ જ જોયું. તો એના માટે જે પૈસા ખર્ચ્યા એ શું ખર્ચ્યું? બોલો, પૂજગલ ને જોવા માટે પૂજગલ છોડીને ગયા અને પૂજગલ ખર્ચીને ગયા. હવે કોણે ખર્ચ્યું? મેં ખર્ચ્યું. આ મેં ની અંદર કોણ છે? જીવ છે કે જીવ દ્રવ્ય ની વર્તમાન પર્યાય છે? ખ્યાલ આવે છે કે? આ જીવ પોતાના સ્વરૂપ ને ભૂલી ને આ પૂજગલ નો અધિષ્ઠાતા થઈને બેઠો છે. ત્યાં મેં કર્યું એટલે આપણે એમ કહે કે હું અહીંયાથી ત્યાં ગયો, હું આમ ખર્ચીને આમ કર્યું, મેં આ જોયું. આ એક વાક્ય બોલવામાં કે મેં સીન સીનરી જોઈ, એની અંદર મિથ્યાત્વ પાછળ રહેલું છે. કેમ કે મેં આ કર્યું એ કર્તાપણાનું અભિમાન. ખ્યાલ આવે છે ને? એ કર્તાપણાનું અભિમાન ને તોડવા માટે અહીંયા આ ષટકારક નો ટોપિક આપણે ભણીએ. તો ફરીથી આપણે એક વસ્તુ થી આવી જઈએ, શરૂઆત ક્યાંથી કરી કે વિશ્વમાં આપણને શું દેખાય છે કે દરેક દ્રવ્યની વર્તમાન પર્યાય જ દેખાય છે, બરાબર, વર્તમાન પર્યાય જ દેખાય છે. અને આ પર્યાય શું છે? આ પર્યાય એ દ્રવ્યનું વર્તમાનનું કાર્ય છે. પર્યાય એ દ્રવ્યનું વર્તમાનનું કાર્ય છે. જો અહીંયા ફોર્થ ક્વેશ્ચનમાં સિનોનિમ્સ વર્ડ કીધા ને, સમાનાર્થી શબ્દો, તો ક્રિયાના સમાનાર્થી શબ્દો કયા? તો એમાં કયું કેટલા ઇન્ટરેસ્ટિંગ શબ્દો છે? કર્મ, આ કર્મ એટલે દ્રવ્ય કર્મની વાત નથી. આજે ષટકારકમાં કર્મ આવશે ને, એ કર્મ છે. તો કર્મ, પછી અવસ્થા, પર્યાય, હાલત, દશા, પરિણામ, પરિણતિ. આપણે ઘણા સાંભળ્યું હોય ને શુદ્ધ પરિણતિ, કે સમ્યક દર્શન પછી જ્ઞાની ધર્માત્મા હોય તો શુદ્ધ પરિણતિમાં જ હોય છે, શુદ્ધો ઉપયોગ આવે કે ન બી આવે એવું આપણે કહીએ ને. તો શુદ્ધ પરિણતિ શું છે? દ્રવ્ય છે કોણ છે કે પર્યાય? પર્યાય છે. એ ગુણોનું અંશે શુદ્ધ પરિણમન થવું એ શુદ્ધ પરિણતિ કહેવાય છે. અને ઉપયોગ એટલે જ્ઞાન ગુણ, એ જ્ઞાન અને ચારિત્ર જ્યાં આત્મામાં ડૂબે એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. તો ફરીથી એક બાજુ જે આપણે વિશ્વમાં દ્રવ્ય ગુણ પર્યાય સ્થાપિત કર્યા, તો દ્રવ્ય ગુણ પર્યાય સ્થાપિત કરતા જ દરેક દ્રવ્યની સ્વતંત્રતા સિદ્ધ થઈ ગઈ. થઈ તો ગઈ પણ આપણને માનવામાં આવતી નથી, એટલે પછી ગુરુદેવશ્રીએ ફરીથી જુદા જુદા કોન્સેપ્ટ થી ફરીથી કહેવું પડે કે ચાર અભાવ થી સમજો, ષટકારક થી સમજો. ખ્યાલ આવે છે કે નહીં? બાકી જો લોજિકલી વિચાર કરીએ તો દ્રવ્ય ગુણ પર્યાયને જ્યાં કીધા, હવે એ જ સિદ્ધાંતને અલગ ભાષામાં અહીંયા ફરીથી કહે છે. જો દ્રવ્ય ગુણ પર્યાયમાં શું કીધું? પેલા એમ કીધું કે દરેક દ્રવ્ય પોત પોતાનું કાર્ય પોતાની સ્વતંત્ર યોગ્યતાથી કરે છે. કયો સામાન્ય ગુણ છે? સામાન્ય ગુણ છ છે ને. દરેક દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે. વસ્તુત્વ ગુણ, વેરી ગુડ. વસ્તુત્વ ગુણ શું કહે છે? દરેક દ્રવ્યમાં પોતાનું અર્થ ક્રિયા કારિત્વ છે, એટલે કે દરેક દ્રવ્ય પોત પોતાનું કાર્ય કરે છે અને નિરંતર કાર્ય બદલતું રહે છે. કયો ગુણ? દ્રવ્યત્વ ગુણ, વેરી ગુડ. તો જો પોતાનું કાર્ય કરે છે અને નિરંતર કાર્ય બદલતું રહે છે, તો એસ્ટાબ્લિશ થઈ ગયું ને. હવે ચાર અભાવની જરૂરત ક્યાં છે? કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતો નથી. અરે પહેલા કહી દીધું ને, પોતાનું કાર્ય કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? કે ભાઈ આનું નામ સંજય છે, પણ એનું નામ કલ્પેશ નથી. અરે જ્યાં સંજય છે કીધું તો બીજું નથી કહેવાની જરૂરત ક્યાં હતી? પણ આ વિદ્યાદ્રષ્ટિ જીવો માનતા નથી કે અચ્છા સંજય છે, એ બેસતું નથી અંદર. આપણને કીધું ને કે હું જીવ છું, ક્યારે કીધું તું આપણને? ક્યારે કહેવામાં આવ્યું હતું કે ભાઈ આપણે બધા જીવ છે, આપણામાં જ્ઞાન છે અને જ્ઞાન થી જાણીએ છે? બાળપોથીમાં કહેવામાં આવ્યું હતું, જયારે નાના બાળક હતા ને ત્યારે, તો ત્યારે જ તમને દર્શન થઈ જવું જોઈતું હતું ને. પણ ત્યારે માનવામાં આવતું નથી, એટલે આ શાસ્ત્રમાં અલગ અલગ અપેક્ષાથી અલગ અલગ ન્યાયથી વર્ણન કરીને આપણા જીવપણાની સિદ્ધિ વધારે દ્રઢ કરે છે. તો અહીંયા આ આગમનો વિષય છે કે એમાં દરેક દ્રવ્યની પોતપોતાની સ્વતંત્ર કાર્ય રૂપે પરિણમવાની શક્તિને સિદ્ધ કરે છે. ખ્યાલ આવે છે? તો જો અહીંયા શું કીધું કે આપણને વિશ્વમાં ખાલી કાર્ય જ દેખાય છે, અને એ કાર્ય એ દ્રવ્યની એ સમયની પર્યાય છે. હવે જો સિદ્ધાંતને વિચાર કરવા જઈએ તો કોઈ એક પર્યાય ને બે દ્રવ્ય કરી શકે? કોઈ એક પર્યાય ને બે દ્રવ્ય એક સાથે ક્યારે કરી શકે? ન કરી શકે. તો એક પર્યાય નો કરતા કોણ? એ પર્યાય નો કરતા કોણ? એક જ દ્રવ્ય, જે દ્રવ્યની એક પર્યાય છે, એ દ્રવ્ય સ્વયં એ પર્યાય નો કરતા છે. ખ્યાલ આવે છે ને? થઈ ગયું ચક્કર ચેપ્ટર ફૂલ. કે એ પર્યાય નો કરતા એ દ્રવ્ય સ્વયં છે. તો જો હવે પાછળ આવી જઈએ, નેક્સ્ટ પેજ, ક્વેશ્ચન નંબર 6. કાર્ય, કાર્ય કે સમય, એટલે કાર્ય છે જ્યાં આપણે જોઈએ તો કેટલે પ્રશ્ન ઉઠતે હૈ? તો 6 પ્રશ્ન ઉઠતે હૈ. આ રીતના આ પેપર વેઇટ છે, આપણે અહીંયાથી ઉપાડીએ અને અહીંયા લઈ ગયા. લાસ્ટ ટાઈમ આ જ એક્ઝામ્પલ લીધું હતું ને, પેપર વેઇટ ને ઉપાડ્યું તો આ કાર્ય થયું. બરાબર, આ એક કાર્ય થયું કે આ વસ્તુ અહીંયાથી અહીંયા ગઈ. તો એ કાર્યની અપેક્ષામાં, એટલે કાર્યના ડિસ્ક્રિપ્શનમાં કેટલા ક્વેશ્ચન ઉભો થાય? તો સૌથી પહેલા કે કોણે કર્યું, એનો કરતા કોણ, કયું કાર્ય થયું, ડિફાઈન ધ એક્શન, તો એને કહેવાય કર્મ. પછી થર્ડ, કો કયા સાધનથી થયું, એટલે કારણ. કોના માટે થયું, કિસકે લીએ કિયા ગયા, સંપ્રદાન. કિસમે સે કિયા, શેમાંથી થયું, અપાદાન. અને કિસકે આધાર સે કિયા ગયા, અધિકરણ. જો નેક્સ્ટ ક્વેશ્ચન, તો કિતને કારક હોતે હૈ, 6 કારક હોતે હૈ. બધા સાથે બોલતું તો યાદ રહે, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. ફરી કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. તો જો આ 6 કારક કહેવાય છે. હવે આપણે પ્રશ્નોત્તર માળામાં આવી જઈએ અને એની પરિભાષા જોઈએ એકવાર. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા, ક્વેશ્ચન 347. કર્તા કોને કહે છે? કર્તા કોને કહે છે? જે સ્વતંત્રતાથી, સ્વાધીનતાથી પોતાના પરિણામને કરે તે કર્તા છે. જો આ ક્વેશ્ચન એક્ઝામમાં આવશે, એટલે તમે અત્યારથી યાદ કરી દીધો, પેપર લીક કરી નાખો. એક્ઝામ તો 50 માર્ક ની હોય છે ને આપણે, એનો આ વખત નો પહેલો જ ક્વેશ્ચન, 6 કારક ની પરિભાષા લખો. 10 માર્ક નો ક્વેશ્ચન, એટલે તમને 10 તો મિનિમમ આવી જ જશે. જો પરિભાષામાં આપણે અહીંયા જો, જે સ્વતંત્રતાથી, એટલે કે સ્વાધીનતાથી પોતાના પરિણામને કરે તેને કરતા કહે છે. હવે સમજો, તમે પરિણામની બદલે પર્યાય લીધું તો તો બોલો. અચ્છા, હું લખું પરિણામને બદલે પર્યાય, તો તમે મને માર્ક આપશો કે નહીં આપો? જે સ્વતંત્રતાથી પોતાની પર્યાયને કરે તે કરતા, સાચું કે ખોટું? સાચું. કેમ? હમણાં આપણે જોઈ રહ્યા ને સમાનાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો જો ને, પરિણામન, પર્યાય, કાર્ય, હાલત, દશા, અવસ્થા, આ બધા સમાનાર્થી શબ્દો રહે. અચ્છા, જે પોતાના કાર્યને કરે તે કરતા, સાચું કે ખોટું? સાચું કે ખોટું? 50% કે 100%? જો 50 માર્ક કટ. કેમ કટ? કયો શબ્દ મિસિંગ છે? સ્વતંત્રતાથી કરે, ભલે ઇટ ઇઝ ઇમ્પ્લિસિટલી અન્ડરસ્ટુડ કે જે પોતાના કાર્યને કરે તે કરતા, પણ જે વજન આવવું જોઈએ કે એક દ્રવ્ય અને બીજું દ્રવ્ય જુદું છે, એના માટે આ સ્વતંત્રતાથી શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે છે? એટલે 50 માર્ક કટ, એટલે 50%. ચાલો સેકન્ડ ક્વેશ્ચન, ઓલું બ્રેકેટમાં પણ જોઈ લઈએ. પ્રત્યેક દ્રવ્ય પોતાનામાં સ્વતંત્ર વ્યાપક હોવાથી પોતાના જ પરિણામનો સ્વતંત્ર કરતા છે. આ વ્યાપક એટલે શું? વ્યાપક એટલે ફેલાયેલો. જેવી રીતના સમજો કે આ જે છે ને, આ પૂજલનો સ્કંદ છે, પૂજલનો સ્કંદ છે, એટલે ઘણા બધા પરમાણુઓ મળીને આ એક એન્ટિટી ઉભી થઈ છે. તો આમાં પૂજલ દ્રવ્યના ગુણો વ્યાપેલા છે કે નહીં? ફરી આ સ્કંદમાં એક કુદલ દ્રવ્યના ગુણો વ્યાપેલા છે કે નહીં? વ્યાપેલા નથી, કેમ કે દરેક આ સ્કંદમાં રહેલા દરેક કુદલ દ્રવ્ય જુદા જુદા છે અને એના ગુણો પોત પોતામાં વ્યાપેલા છે. આજે આ આકાશ દ્રવ્ય છે, આ બધે આકાશ છે ને, એ આકાશ કેટલા આકાશોનો સમૂહ છે? એક જ આકાશ દ્રવ્ય, એક જ આકાશ છે ને, તો એ આકાશમાં અવગાહન હેતુત્વ નામનો ગુણ છે. તો એ ગુણ ક્યાં ક્યાં રહેલો છે આકાશમાં? એના દરેકે દરેક પ્રદેશમાં એ ગુણ વ્યાપેલો છે. વ્યાપેલો એટલે કે દરેકે દરેક જગ્યાએ એવી શક્તિ હોવી. હવે સમજો કે આના પર ફરી આવી જઈએ. આ સ્કંદ છે, આપણને બ્રાઉન દેખાય છે ને, તો બધા પરમાણુ નો કલર બ્રાઉન જ હશે અંદર? ના, આખા સ્કંદ નો કલર બ્રાઉન છે, પણ અંદર રહેલા પરમાણુઓનો બધાનો કલર બ્રાઉન એ રાઈટ નથી. ખ્યાલ આવે છે? કેમ કે દરેકે દરેક પરમાણુની પોતાની શક્તિથી એની પોતાની પર્યાય જુદી જુદી રીતે પ્રગટ થાય છે. તો એના ગુણો એની અંદર વ્યાપેલા છે. ખ્યાલ આવે છે? જેવી રીતના સમયકાળમાં પેલી ગાથા આવે છે ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતો નથી. તો કેમ કરી શકતો નથી? કેમ કે એમાં વ્યાપેલો નથી. એવી રીતના આવે ને સમયકાળ ગાથામાં તન્મય નથી. હા બરાબર, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં તન્મય નથી. એનો મતલબ કે એકની સત્તા જુદી, બીજાની સત્તા જુદી. હવે જ્યાં ભિન્ન સત્તા છે તો એક બીજાનું કરી શકતા નથી. જો સેકન્ડ ક્વેશ્ચન 348, કર્મ એટલે કાર્ય કોને કહે છે? આપણે એ તો ડિફાઈન કર્યું કે કર્તાએ કાર્ય કર્યું, પણ કાર્ય એટલે શું? તો કરતા જે પણ પરિણામને પ્રાપ્ત થાય તે પરિણામ તેનું કર્મ છે. એટલે કે દ્રવ્ય જે પણ પર્યાયને પ્રાપ્ત થાય એ પર્યાય જ એનું કાર્ય છે. ખ્યાલ આવે છે? જો આવી રીતના પરિભાષા મૂકીએ તો કેટલું સહેલું થઈ જાય. હવે મને કહો, આ પેપર વેટ અહીંયાથી અહીંયા ઉપાડ્યું, એને આપણે કાર્ય ડિફાઈન કર્યું ને, તો એનો કરતા કોણ? જ્યાં આમ પૂછવામાં આવે તો પેલા વિચાર કરું કે આમ કેટલા દ્રવ્ય ઇન્વોલ્વ છે. જેવી રીતના બાયે રોટલી બનાવી, તો રોટલીનો કરતા કોણ? જો આમ પૂછવામાં આવે તો પહેલો પ્રશ્ન ઉભો થવો જોઈએ કે એમાં કેટલા દ્રવ્ય ઇન્વોલ્વ છે. તો વેગણ જુદું, પાટલો એ જુદું દ્રવ્ય, રોટલી એ જુદું દ્રવ્ય, બાય એ જુદું દ્રવ્ય, પેલું ગેસ આદિ છે એના ઉપકરણો એ બધા જુદું દ્રવ્ય. તો કર્મ એટલે શું? કે જે પર્યાયને દ્રવ્ય પ્રાપ્ત કરે એ પર્યાય જ એનું કર્મ છે. ખ્યાલ આવે છે ને? તો રોટલી બની એને જો એક્શન ડિફાઈન કરીએ તો કયું દ્રવ્ય રોટલી બની? ઘઉંના લોટમાંથી રોટલી બની ને, એટલે એ પરમાણુઓ, એ પરમાણુઓ જ એનો કરતા છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે પછી પાછળના પરમાણ નિશ્ચય અને વ્યવહાર કારણ જોશું ત્યારે હજી વધારે ક્લિયર થશે. આગળ વધે, કરણ કોને કરે છે? તે પરિણામના સાધકતમ એટલે કે ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. કોઈ પણ પરિણામના જે સાધન એને કરણ કહે છે. આપણે પરિભાષા વાંચી લઈએ પછી એક એકનું વધારે ડિટેલ જોશું. સંપ્રદાન કોને કહે છે? કર્મ એટલે કે પરિણામ અથવા કાર્ય જેને આપવામાં આવે યા જેના માટે કરવામાં આવે તેને સંપ્રદાન કહે છે. આ તો યાદ રાખવું બહુ ઈઝી છે. દાન યાદ રાખવા કે દાન એટલે કોઈએ કોઈને આપ્યું, પ્રદાન એટલે શું? આપણે ગુજરાતીમાં ઘણા શબ્દો વાપરીએ ને કે આપણે કોઈ મુનિરાજને શાસ્ત્ર પ્રદાન કર્યું અને ગરીબને પ્રદાન ન થાય, ગરીબને દાન ના થાય, શું ફરક પડ્યો? कोई उत्कृष्ट वस्तु कोई प्रकृष्ट रूपे आपनी हो तो इन्हें प्रदान प्रकृष्ट प्रकृष्ट रूपे आपी तो संप्रदान एटले कोई ने प्रदान कर्यु कोई ने आप्यु एटले कार्य कोने आप्यु तो कार्य जेने माटे करवामां आवे छे अथवा जेने आपवामां आवे छे एने संप्रदान कहे बराबर अपादान जेमांथी कार्य करवामां आवे ते ध्रुव वस्तु ने अपादान कहे छे आने एक्जाम्पल जो तुम तो बहुत क्लियर करते पाचल थी जरा आप लोग निश्चय व्यवहार कारक जो तुम क्या हम आगे बढ़िए અને છેલ્લું અધિકરણ અધિકરણ કોને કહે છે જેમાં અથવા જેના આધારે કર્મ અથવા કાર્ય કરવામાં આવે તેને અધિકરણ કહે છે જેના આધારે કાર્ય કરવામાં આવે એને અધિકરણ કહે છે બરાબર સિમ્પ્લિફાઈડ લેંગ્વેજ જો નીચે બ્રેકેટમાં સર્વ દ્રવ્યોના પ્રત્યેક પર્યાયમાં છ કારકો એક સાથે જ વર્તે છે તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધ દશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં ક્ષય કારકરૂપ પરિણમન કરે છે અને બીજા કારકોની અર્થાત નિમિત્ત કારણોની અપેક્ષા રાખતા નથી ફરીથી આપણે આ ઉદાહરણ પર લઈએ આ પેપર વેટને અહીંયાથી અહીંયા લીધું તો આમાં રહેલા અનંતાનંત પરમાણુઓ આ હાથ ના અનંતાનંદ પરમાણુ આખા શરીર ના અનંતાનંદ પરમાણુ અને શરીર ની અંદર રહેલો એક જીવ હવે આની અંદર રહેલા નિકોટિયા જીવોને હમણાં ભૂલી દો તો આ કાર્ય અહિયાંથી અહિયાં થયું તો એમાં કેટલા દ્રવ્ય નું કાર્ય થયું કેટલા દ્રવ્ય નું કાર્ય એક સાથે થયું જો જાતિ અપેક્ષા એ છ કેમ કે એમાં આકાશ દ્રવ્ય પણ આવ્યું ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય પણ આવ્યું કાળ દ્રવ્ય પણ આવ્યું અને જીવ ને કુદરત તો આવ્યા બરાબર પણ સંખ્યા અપેક્ષા એ કેટલા દ્રવ્ય સંખ્યા અપેક્ષા એ અનંતાનંત દ્રવ્ય થયા ને આ પુદ્ગલ ના સ્કંદ ના જ અનંત દ્રવ્ય આ હાથ નો આનંદ અને પાછો એક જીવ એમાં એક્સ્ટ્રા ख्याल आवे छे तो ज्यां आ अनंत द्रव्य कार्य कर्यु तो ए अनंत द्रव्यो नी पर्याय परिणामे छे के अच्छा केटला द्रव्य नी पर्याय दर समय परिणामे छे बद्दा तो हवे ज्यारे आ पेपर वेट अहींया हतुं त्यारे एनी अहींया नी कई पर्याय नथी के नहीं खाली हवे ज्यारे अहींया पहोंच्यु तो एनी पर्याय छे के नहीं छे वचमां दरेके दरेक एरियामां एक 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 पर्याय थशे તો આજ દરેક દ્રવ્ય પોત પોતાની પર્યાય કરી તો ષટકાર કેટલા દ્રવ્યમાં હોવા જોઈએ દરેક દ્રવ્યમાં હોય ખ્યાલ આવે તો જો વ્યવહાર થી કહેવામાં આવે તો મેં પેપર વેટ ઉપાડ્યું અને નિશ્ચય થી જોવામાં આવે તો એની અંદર રહેલા અનંત દ્રવ્યોએ અસંખ્યાત સમયમાં પોત પોતાનું કાર્ય કરીને આ આખું એક માઇક્રોસ્કોપિક કાર્ય થયું કે આ અહીંયાથી અહીંયા પહોંચ્યું ફરીથી આજે અહીંયાથી પેપર વેટ અહીંયા પહોંચ્યું તો એને એકાદ સેકન્ડ લાગી ને એક સેકન્ડમાં સમય કેટલા અસંખ્યાત એક પર્યાય થતા કેટલા ટાઈમ લાગે એક પર્યાયનો એક સમય તો આ એક સેકન્ડમાં પર્યાયો કેટલી થઈ અસંખ્યાત તો આજે અનંત દ્રવ્યો છે એ અનંત દ્રવ્ય ની અસંખ્યાત પર્યાય થઈ ગઈ કે નહીં આજે અહીંયાથી અહીંયા ગયું ત્યાં સુધી ખ્યાલ આવે તો હવે જો હું એમ કહું કે મેં કાર્ય કર્યું વ્યવહાર થી કેવું જુદી વાત છે પણ જો નિશ્ચય માનવામાં આવે તો પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ તે કયા દ્રવ્ય નું કાર્ય કર્યું આમાંથી આ હાથ નું કર્યું કે આ આના કર્યું કે કયા દ્રવ્ય નું કર્યું તો જો એમાં તો અનંત દ્રવ્ય તો અનંત દ્રવ્ય એની અસંખ્યાત પર્યાય ખ્યાલ આવે થોડું મેથેમેટિક્સ જોઈએ ને દરેક પર્યાયને થવા માટે એમાં રહેલા અનંત ગુણોની પર્યાય કરવી જોઈએ ખ્યાલ આવે એક દ્રવ્યનો અનંત ગુણ એની એક સમય એક પર્યાય બરાબર, ફરી એક દ્રવ્ય એના અનંત ગુણો, એક એક ગુણની એક પર્યાય, તો એક દ્રવ્યની એક સમયની કેટલી પર્યાય? અનંત પર્યાય, બરાબર. એટલા અસંખ્યાત સમયો, તો અનંત મલ્ટીપ્લાય બાય અસંખ્યાત, ખ્યાલ આવે? અને એવા અનંત અનંત દ્રવ્યો, તો અનંત અનંત મલ્ટીપ્લાયડ બાય અનંત મલ્ટીપ્લાયડ બાય અસંખ્યાત, આટલા બધા પરમ્યુટેશન ને કોમ્બિનેશન એક જીવે કેવી રીતના કરે? બોલો, ખ્યાલ આવે છે કે નહીં? લોજિકલ વાત છે કે નહીં? તું જીવ આટલું કરવા સમર્થ છે? જીવ આટલું જાણવા સમર્થ છે? હા, જીવ જાણવા માટે સમર્થ છે, પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું નથી. ખ્યાલ આવે? જો સૂક્ષ્મતાથી તમે દ્રવ્ય સુધી પહોંચીને એના સિદ્ધાંતોને એનાલાઇઝ કરો તો વસ્તુ એટલી લોજિકલ છે. અને જો તમે સ્ફૂર્તામાં ઉભા રહીને ચેલેન્જ કરો કે આ તો દેખાય છે ને, તમે શું કહો છો એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કરતું નથી, આ કર્યું જો મેં કર્યું જો, ખ્યાલ આવે? જો સ્ફૂર્તાથી ચેલેન્જ કરો તો પછી એમાં કઈ આર્ગ્યુમેન્ટ થાય? ખ્યાલ આવે? જો આગળ વાંચે ઓલું પેરેગ્રાફ પછીનો, પ્રાપ્તિ માટે સામગ્રી એટલે બાહ્ય સાધનો શોધવાની વ્યગ્રતાથી જીવ પરતંત્ર નકામો થાય. જે રીતના આ પેપર વેટ ને ઉપાડવા માટે દરેક જોડે પોતાનું કાર્ય કરે છે, તો જીવે ટેન્શન લેવાની જરૂર છે? કોણ ઉપાડશે? નહીં. એવી જ રીતે પોતાના આત્માનો અનુભવ કરવો હોય તો જીવે કેટલી સામગ્રી જમા કરવી પડશે, કેટલી પૂજા કરવી પડશે, કેટલા ગુરુઓને શોધવા પડશે, કેટલી ભક્તિ આદિ કરશું? તો આપણે જીવ પોતે એક દ્રવ્ય, એના ગુણો જે અંદર રહેલા છે ને, એનાથી એ પોતાની એ પર્યાય રૂપ પરિણમીને સ્વતંત્ર રૂપે કાર્ય કરી શકે. જીવ સ્વતંત્ર રૂપે પોતાનું કાર્ય કરી શકે, એ જ આ ષટકારકને જાણવાના ફાયદા છે. ષટકારકને જાણવાનો ફાયદો શું? જો આ બુકમાં એક ક્વેશ્ચન છે એની તો પાછળ છ કારકો કા જ્ઞાન કરને સે ક્યા લાભ હોતા હૈ, ભવ્યભાઈ નથી એના પર નહીં આવે, ચાલો આમ જ સાંભળો. છ કારક કો જ્ઞાન કરને સે ક્યા લાભ, અનાદિકાલ સે યહ જીવ અપને સ્વભાવ કો ભૂલ કર પરદ્રવ્ય મે અથવા તો પોતાના વિકારમાં, પરદ્રવ્યમાં અથવા વિકારમાં કિસી કા પક્ષ પકડ કર પાગલ હો રહા હૈ. યદી સહકારક કા જ્ઞાન કરે તો વો પાગલપણે કા અભાવ હો જાય અને એને પોતાની સ્વતંત્રતાનો ખ્યાલ આવી જાય અને એને સમ્યક દર્શન આદિ સહજ છે. આગળ જઈએ આપણે, જો અહીંયાથી હવે થોડો નવો ટોપિક ચાલુ થાય. ક્વેશ્ચન 353, કારકો કેટલા પ્રકારના છે? છ તો કારકો છે, હવે કેટલા પ્રકારના છે એ ટોપિક જોયું તો બે પ્રકારના છે જોઈને છે. આ છ કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારના છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર કારકો છે, અને જ્યાં પોતાના જ ઉપાદાનથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં નિશ્ચય કારકો છે. આ નિશ્ચય અને વ્યવહારનો શું મતલબ? તો મોક્ષના પ્રકાશકમાં ટોડરમલજી કહે છે કે જ્યાં સમજાવવા માટે કોઈ પણ બે દ્રવ્યને મળાવીને અથવા કોઈ પણ એક દ્રવ્યમાં ભેદ પાડીને વર્ણન કરવામાં આવે તો એને વ્યવહાર કહેવામાં આવે છે. કોઈ પણ એક દ્રવ્ય તો એક જ છે ને, કોઈ એક દ્રવ્ય તો એક છે ને, જેવી રીતના હું એઝ અ હ્યુમન બીંગ તો એક જ છું ને. વ્યવહારથી ઉદાહરણ લઈએ તો, પણ હવે વર્ણન કરવા માટે તો હું કોઈનો સંત છું, કોઈનો ભાઈ છું એમ કહેવું તો જુદી જુદી અપેક્ષા એ એને ભેદ પાડીને સમજાવું એને વ્યવહાર કહેવાય. ખ્યાલ આવે? અથવા કોઈ પણ બે વસ્તુને મળાવીને કહેવું એને પણ વ્યવહાર કહેવામાં આવે. તો જ્યાં કોઈ પણ કાર્ય થયું એ કાર્યમાં જુદા જુદા દ્રવ્યને મળાવીને કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ કન્વે કરવો હોય, કોઈ પર્ટિક્યુલર કોઈ અમુક અપેક્ષાથી વાત કરવી હોય અને કોઈ બે દ્રવ્યને મળાવીને વાત કરવામાં આવે તો એને વ્યવહાર કારકો કહે છે. અને એનું સાચું સ્વરૂપ સમજીએ એક એક દ્રવ્યની સ્વતંત્રતાને ખ્યાલમાં રાખીને તો એક દ્રવ્યમાં જ જે છ કારક લાગુ પડે છે એને નિશ્ચય કારક કહે છે. જો સમજો, આ વ્યવહાર જે છે ને એ વ્યવહાર કઈ તદ્દન ખોટો બી નથી. કેવી રીતના સમજો? હવે જે રીતના પેપર વેટ ઉપાડ્યું એ આપણું કાર્ય છે, તો કોને ઉપાડ્યું? હવે સમજો કે તમારે કોઈ બહાર વાળા પર્સન ને કેવું હોય તો તમે શું કહેશો કે ભાઈ અનંત પરમાણુ એ પોતાની યોગ્યતાથી પોતાનું કાર્ય પરિણામ થયું અને પેપર વેટ ઉપડ્યું. જો એ સમજવાની વસ્તુ છે. હવે કોઈને જાણવું હોય કે ભાઈ કોઈ કોને ઉપાડ્યું, અગર ચલો કોનો ક્લાસ ચાલે છે તો અનંત પુત્ર પરમાણુઓ ભાષા વગણા રૂપ પરિણમી રહ્યા છે અને એ ભાષા વગણાના પુત્ર પરમાણુઓનો બધે પ્રસાર થઈ રહ્યો છે. ખ્યાલ આવે? તો સામેવાળો એને જે પર્પસ હતો એ પર્પસ તો સોલ્વ થયો નહીં ને, એને જાણવું છું કોનો ક્લાસ હતો. તો વ્યવહારથી કહેવું કે ભાઈ સોમિલભાઈનો ક્લાસ હતો એક ઉપચારની અપેક્ષા છે કહેવાય. હવે સમજો એમ કહે કે ભવ્યભાઈ નો ક્લાસ હતો તો સાચું કે ખોટું? એ તો તદ્દન ખોટું થયું કે ભવ્યભાઈ નો ક્લાસ નહોતો પણ સોમિલભાઈ જેવો કોઈ પર્સન એનો અવાજ એવી રીતના પ્રસરતો હતો. ખ્યાલ આવે? તો વ્યવહારથી કહેવાની પણ એક પરપસ છે. જેવી રીતના આપણે બોલચાલમાં બેઠી પણ ભાષા બોલીએ છીએ ને, લગભગ મેજોરિટી ભાષા વ્યવહારની છે. લગભગ મેજોરિટી ભાષા વ્યવહારની. જેવી રીતના આપણે અહીંયાની હવે ઘરે જતું ને કોઈ પૂછે ક્યાં ગયા હતા તો શું જવાબ આપશો? મંદિરે ગયા. બરાબર? તો મંદિરે શું છે એની બદલે એમ જવાબ આપે તો કે ભાઈ એક અનંત પુજ્જલ પરમાણુઓનો સ્કંદ જે સફેદ રંગનો આ મકાન રૂપે રહેલો છે ત્યાં એક જીનેન્દ્ર ભગવાન તરીકે બીજો સ્કંદ રહેલો છે અને અમે એટલે આ શરીર આ અનંત પુજ્જલ પરમાણુઓનો સ્કંદ રૂપ શરીર. તો ઓલો સામેવાળો આટલું બધું ખ્યાલ આવે છે કે જે પર્પસ હોય એ પર્પસ માટે અમુક વાક્ય કહેવું એ કહેવું એ ખોટું નથી અને એને વ્યવહાર કહેવામાં આવે છે. તો વ્યવહારથી જે ઉપચાર કરવો એ જૂઠાની સામે સાચું છે. ફરી જે સાવ જૂઠી વસ્તુ હતી કે તમે ક્યાં ગયા હતા, અમે અમે બોરીવલી ગયા. બોરીવલી તો નહોતા ગયા ને, મંદિરે હતા, તો એ તો સાવ જૂઠું થયું ને. તો એના સામે વ્યવહાર કરવો એ સાચું છે. ખ્યાલ આવે? પણ હવે નિશ્ચયની સામે, હવે એક સ્ટેપ હજી આગળ આવો, હવે નિશ્ચયની સામે વ્યવહાર એ ખોટું છે. નિશ્ચયની સામે વ્યવહાર ખોટું. કોઈ પૂછે ક્યાં ગયા હતા ને આપણે શું કહીએ કે અમે મંદિર ગયા. અરે મંદિર તો આ શરીર આજે અનંત પુજ્જલ પરમાણુ ગયા. હવે જો અપેક્ષા અમે ચેન્જ કરી નાખી, ખ્યાલ આવે? આ એક જીવ જુદો, આ અનંત પુજ્જલ પરમાણુ જુદા, એની ઉપર આ બીજા પુજ્જલ પરમાણુ જુદા, એ બધા મળીને કે બધા પોત પોતાની રીતે પોતાની સ્વતંત્રતાથી એ કોઈક તો જગ્યાએ આપણે ઘર જઈએ છે ત્યાંથી એ આકાશના પ્રદેશોમાંથી ભ્રમણ થઈને એક બીજા આકાશના પ્રદેશોમાં પહોંચ્યા. ચાલ આ નિશ્ચયની અપેક્ષા કહું છું, પણ એ બોલી શકાતી નથી. એ સમજવાની વસ્તુ છે કે આકાશમાં દરેક ઉજ્જવલ પરમાણુ પોત પોતાની સ્વતંત્રતાથી રહે છે. એમાં આ જીવનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન થવું, એ ગમન બી પોતાની યોગ્યતાથી છે. ખ્યાલ આવે? તો આને નિશ્ચય કહેવાય. નિશ્ચય ને વ્યવહાર સમજાય છે, જ્યાં બે દ્રવ્યની સ્વતંત્રતા દરેક દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય આથી બધું ખ્યાલમાં રાખીને જે વસ્તુ સમજવામાં આવે એને નિશ્ચય કહેવાય છે. અને જ્યાં કોઈ કારણવશ બે દ્રવ્યને મળાવીને અથવા એક દ્રવ્યમાં ભેદ પાડીને કહેવામાં આવે એને વ્યવહાર કહેવાય છે. ખ્યાલ આવે છે? તો નિશ્ચય કારક કોને કહેવાય અને વ્યવહાર કારક કોને કહેવાય? જો પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે એને વ્યવહાર કહેવાય છે. કેમ? કાર્ય કોઈકમાં થયું અને કોઈ પરના નિમિત્તથી કહેવામાં આવે છે, તો બેને મળાવીને કીધું એટલે એને વ્યવહાર કહેવાય છે. જેવી રીતના આ કોને ઉપાડ્યું? તો ભાઈ સોમીલભાઈએ ઉપાડ્યું. તો આ દ્રવ્ય જુદું, આ દ્રવ્ય જુદો, પણ બેને મળાવીને કહેવું એને વ્યવહાર કારક કહેવાય છે. ખ્યાલ આવે છે? તો બાહ્ય રોટલી બનાવી કે નહીં? તો વ્યવહારથી કહેવું એ સાચી વાત છે. ખ્યાલ આવે છે? કેમ કે બાહ્ય જ બનાવી છે ને, કોઈ બીજા સુખારે તો નથી બનાવી. તો વ્યવહારથી કહેવું એ સાચી વાત. અને નિશ્ચયથી બાહ્ય બનાવી કે નહીં? તો નિશ્ચયથી બાહ્ય બનાવી નથી. કેમ? ત્યાં જ્યાં પોતાના જ ઉપાદાનથી કારણની સિદ્ધિ કરવામાં આવે તો એને નિશ્ચય કારક કહેવાય છે. જ્યાં ગુરુદેવ શ્રી નિશ્ચયની વાત કરતા હોય કે ભાઈ પેટ્રોલથી ગાડી ચાલતી નથી, કે બાહ્ય રોટલી બનાવી નથી, તો આપણે કયા એંગલથી સાંભળવું? ખ્યાલ આવે છે કે નહીં? જો વક્તાના લય, વક્તાના લયને એટલે કે બોલવાની અપેક્ષાને લય કહેવાય, સાંભળનારની અપેક્ષાને લય નથી કહેવાતા, બોલનારની અપેક્ષાને લય કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કોઈ પણ વાત આપણે સાંભળીએ, હવે ઘણી સિચ્યુએશન એમ જ થતું કે આપણે કોઈ અડધું કન્વર્ઝેશન ચાલતું હોય અને આપણે વચમાં પહોંચીએ અને એ અડધી વસ્તુને આપણે સાંભળીને આપણે તો કંઈક બીજું જ ઇન્ટરપ્રેટ કરીએ. થાય છે ને? આમ તો આપણું ડે ટુ ડે લાઈફમાં થયા કરે ને. એટલે ભાઈ સામે વાળો કહી કે ઉભો છે, મને સમજાવવા છે, પહેલાં તો આમ થયું. ખ્યાલ આવે છે? તો જે બોલનાર હોય એના વિચારોને અથવા એની બોલવાની પદ્ધતિને નય કહેવાય. એના બે ભેદે છે, નિશ્ચય નય અને વ્યવહાર. તો જ્યાં જે વસ્તુ જેમ છે તેમ એને માનવું એને નિશ્ચય કહેવાય છે. અને જ્યાં બે ને જોડીને અથવા એકમાં ભેદ પાડીને સમજાવવું એને વ્યવહાર કહેવાય છે. ખ્યાલ આવે છે? તો જો હવે ફરી દેવ શાસ્ત્ર ગુરુ એની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે, સાચું કે ખોટું? વ્યવહારથી સાચું અને નિશ્ચયથી ખોટું. ખ્યાલ આવે છે? કેમ કે કોના અપેક્ષાથી કહેવામાં આવે છે કે તાવ હવે જે હિસ્ટ્રી બુક વાંચતો હોય એને સમ્યક દર્શન થઈ જશે? તો નહીં થાય. એની બદલે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા એ જ સમ્યક દર્શનનું કારણ છે. ખ્યાલ આવે છે? અને ખરી રીતે જોવા જઈએ તો એ તો પરદ્રવ્ય છે. સમ્યક દર્શન તેનાથી થશે? એ તો પોતાના આત્માની પર્યાય, પોતાના દ્રવ્યથી સ્વતંત્રતાથી થાય છે. બોલો માતા, પંચકલ્યાણક એ સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે, સાચું કે ખોટું? વ્યવહારથી સાચું અને નિશ્ચયથી ખોટું. આ બધાને ખ્યાલ આવી ગયો? ચાલો હવે આગળ જઈએ. જો 354 વ્યવહાર કારકને દ્રષ્ટાંત આપીને સમજાવો, આપણે આમાં કાર્ય શું લઈએ છે કે કુંભારે ઘડો બનાવ્યો, બરાબર? કુંભારે ઘડો બનાવ્યો, તો કર્તા કોણ છે? કુંભાર. કર્મ એટલે બન્યું તું ઘડો, એનામાં સાધન કયા કયા હતા? તો દંડ એનો હતો, એનું ચક્ર હતું. આ દોરી શેના માટે વપરાય? હા, ઓલું જે શેપ આપી દીધો ને, એના પછી નીચેથી કટ કરવું પડે, તો એના માટે દોરી વપરાય. તો એ દોરી વગેરે કરણ, કરણ એટલે કે સાધન છે. પછી આગળ, તેના માટે બનાવ્યો ઘડો, કોને દાન આપ્યું? કે જલ ભરનાર માટે કુંભારે ઘડો કર્યો. તેથી જળ ભરનાર એ સંપ્રદાય. ખ્યાલ આવે? અચ્છા, પછી અપાદાન નું શું હતી પરિભાષા? જે ધ્રુવ વસ્તુ માંથી કાર્ય કરવામાં આવે તેને અપાદાન કહેવાય છે. તો અહિયાં માટી એને ઘડો બનાવ્યો, પણ માટી પહેલા તેમાંથી લીધી. તો એક ટોપલામાં માટી હતી, એક ટોપલામાં માટીનો પિંડ બનાવીને રાખ્યો, એમાંથી લઈને ચાક પર મૂક્યો અને ઘડો બનાવ્યો. એટલે ટોપલામાંથી માટી લઈને ઘડો કરે છે, તેથી ટોપલો એ અપાદાન. ખ્યાલ આવે? હવે નિશ્ચય જોશું તો એમાં હજી તમને વધારે ખ્યાલ આવશે. અને કોના આધારે ઘડો બનાવ્યો? તો કઈ ધ્રુવ વસ્તુના આધારે? કે ભાઈ એ ચાક પર અથવા એની નીચે જમીન, તો જમીનના આધારે ઘડો કર્યો, એ જમીન અધિકાર. ખ્યાલ આવે છે? હવે જો નેક્સ્ટ કરેલા, આમાં બધા કારકો જુદા જુદા છે. અન્ય કર્તા, અન્ય કર્મ, અન્ય કરણ, અન્ય સંપ્રદાન, અન્ય અપાદાન અને અન્ય અધિકાર. પરમાર્થે એટલે કે ખરેખરું સાચી રીતે કોઈ દ્રવ્ય કોઈનું કરતા હર્તા થઈ શકતું નથી. માટે આ વ્યવહાર કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંના કથનથી કહેવામાં આવે છે. હવે આમાં નહીં આપણે નહીં જઈએ, પણ એક વ્યવહારના નૈતિક કીધેલા અનેક કથનો છે. નિશ્ચયથી કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહીં. આ ઉપચારથી કીધું ને, ઉપચરિત અસદભૂત. અસદભૂત એટલે ખોટું, સદભૂત એટલે સાચું, અસદભૂત એટલે ખોટું. ઉપચરિત એટલે કે ઉપચારથી કરેલું, ઉપચાર એટલે ફોર્માલિટીથી લીધેલું. અને એના માટે ઉપચાર માટે ઇંગ્લિશ શબ્દ મને મળ્યો નહીં, એક્ચ્યુઅલી વિચાર કરતો. પણ ઉપચારને શું કહેવું? એક ખાલી એક ફોર્માલિટી માટે કેઝ્યુઅલ કીધેલી વસ્તુ, જે સાચી નથી પણ ખાલી કહેવા માટે કીધેલી વસ્તુ, એને કહેવાય ઉપચાર. તો અહીંયા એ ઘડો કોણે બનાવ્યો? તો કોઈ બીજા પર્સને નથી બનાવ્યો, ત્યારે ત્યાં કુંભાર ઉભો હતો, એ જણાવવા માટે એમ કીધું કે કુંભારે બનાવ્યો. ખ્યાલ આવે? એનું પર્પસ ખાલી એટલું જ હતું કે ઘડો બન્યો ત્યારે ત્યાં કોણ હાજર હતું? તો કુંભાર. આ વ્યવહાર કરતાનું પર્પસ આટલું છે. ખ્યાલ આવે? હવે જો આગળ, હવે એમાં જ નિશ્ચય કારકો બતાવેલા સેમ કાર્યમાં. નિશ્ચય કારકો દ્રષ્ટાંત આપીને સમજાવો. તો પહેલું, કરતા માટી સ્વતંત્ર રૂપે ઘડા, સ્વતંત્ર રૂપે ઘડારૂપ કાર્યને પરિણમે પ્રાપ્ત થઈ, માટે માટી જ એનો કરતા. બરાબર? અને બન્યું તું કે ઘડો બન્યો, માટે ઘડો તે કર્મ. પણ ઘડો અથવા ઘડો તે માટીની અભિન્ન અવસ્થા હોવાથી એ ઘડો કઈ માટીથી જુદો નથી. એ માટી જ છે ને, એની કોઈ કોઈ અવસ્થા છે. માટે માટી જ કરતા અને માટી જ કરો. ખ્યાલ આવ્યો આટલાને? ઓકે, આગળ થર્ડ લાઈન. હવે એની પાસે સાધન શું હતું માટી પાસે? કે પોતાના પરિણમન સ્વભાવ વડે માટીએ ઘડો કર્યો. બાકી બધા સાધનો તો હતા, પણ હવે સપોઝ એ માટીમાં ઘડા રૂપે પરિણમવાની શક્તિ જ ન હોય તો ઘડો બને કે તો ન બને? જેવી રીતે આપણે પહેલા એક્ઝામ્પલ લીધું, તમે ઘડા બનાવવા માટે રેડ માટી જોઈએ, તમે બ્લેક માટી લાવીને ઘડો બનાવો, જે ખેતરમાં માટી હોય એ બ્લેક માટી હોય, એને લાવીને તમે ગમે તેટલું કરો તો એનાથી ઘડો બને જ. ખ્યાલ આવે છે? તો એ માટીમાં એ જાતનો પરિણમન સ્વભાવ હોવો એ જ એનું સાધન છે. ખ્યાલ આવે આગળ સ્વભાવ પડે તેથી માટી એનું કર્મ. હવે ચોથું સંપ્રદાન, માટી એ ઘડારૂપ કર્મ, આ માટીની અવસ્થા બદલાય અને ઘડો બને બરાબર. એ ઘડો બન્યો એ ઘડારૂપ પર્યાય, એ ઘડારૂપ પર્યાય એ રૂપે માટી પરિણમી. ખ્યાલ આવે ને, એ ઘડારૂપ પર્યાય રૂપે માટી પરિણમી એટલે માટી એ પર્યાય ને દાન આપ્યું. માટી એ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું, એ ઘડારૂપ પર્યાય પરિણમી એટલે એમ કહે કે માટી એ ઘડાને દાન આપ્યું. ખ્યાલ આવે ને, એક ઉચ્ચાર્થી એમ કહેવાય. પણ ઘડો ને માટી ને જુદા નથી એટલે એ રૂપે પરિણમ્યું એ જ માટી નું દાન કર્યું. ખ્યાલ આવે ને, આ ખ્યાલ આવે છે ને બધા. જે માટી પિંડ રૂપ હતી એમાંથી ઘડારૂપ થઈ તો માટી દ્રવ્ય એ પર્યાય ને દાન આપ્યું કે એ અવસ્થા રૂપે એ થઈ. ખ્યાલ આવે છે. સિમિલરલી આ પહેલાની પિંડ રૂપ અવસ્થા માંથી ઘડારૂપે થઈ, જે આપણે પહેલા જોયું ને અનંતર પૂર્વ ક્ષણવર્તી અવસ્થા એમાંથી આ રૂપે થઈ, તો એ માટી એટલે એ અપાદાન અને આ રૂપે થઈ એ સંપ્રદાન. માટી એ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું તેથી માટી પોતે જ સંપ્રદાન છે. માટીએ પોતાના માટી પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી, પોતે માટી ધ્રુવ રહી, પિંડરૂપ અવસ્થા નાશ થઈ અને ઘડારૂપ અવસ્થા બની, તો આ અવસ્થા માટી એટલે અપાદાન અને આ અવસ્થા મા એટલે સંપ્રદાન અને એમાં માટી ધ્રુવ રહી. ખ્યાલ આવે, કરીને ઘડારૂપ કર્મ કર્યું ત્યારે પોતે તો ધ્રુવ રહી તેથી પોતે જ પોતાને અપાદાન છે. અને છેલ્લું, માટી એ પોતાના જ આધારે પોતાના ધ્રુવ સ્વભાવના આધારે એ ધ્રુવ રૂપે રહેવાની શક્તિના આધારે ઘડો કર્યો તેથી પોતે જ અધિકરણ છે. ખ્યાલ આવે. અને નિશ્ચયકારકો થોડું આપણને સૂક્ષ્મ લાગે કદાચ, પણ બહુ સરળ છે. જો માટી એના જ પરમાણુ એક અવસ્થામાંથી બીજી અવસ્થાનું પરિણમિત થઈ રહ્યા છે બરાબર, તો એ પરમાણુ પોતે જ કરતા છે કેમ કે પોતે જ પરિણમે છે. જે નવી અવસ્થા પ્રાપ્ત કરી એ નવું કાર્ય થયું ને, નવી પર્યાય ઉત્પન્ન થઈ, એ જ એનું કાર્ય છે, એ જ કર્મ છે. ખ્યાલ આવે છે. આ તો આપણે કોર્સથી જોઈએ છે હજી પણ, કેમ કે પિંડ માંથી ઘડો બન્યો એની વચ્ચે તો કેટલી બધી પર્યાયો થઈ ગઈ અને દરેકે દરેક પર્યાય નવું કાર્ય છે. આ ખ્યાલ આવે છે કે નહીં. અને નવું કાર્ય કર્યું તો ત્યાં પાછા એના ષટકારક જુદા. ફરી ઘડા રૂપે માટી પરિણમી, તો માટી જ પરિણમી એટલે પોતે કરતા, ઘડા રૂપે થઈ એટલે ઘડો એની અવસ્થા એનું કર્મ, પણ ઘડો ને માટી જુદા નથી એટલે માટી જ કર્મ. કેવી રીતના પરિણમી, કયા સાધન દ્વારા, તો એનો પરિણમન સ્વભાવ છે કે પોતાનામાં પરિણમન શક્તિ છે. આ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થઈ શકે છે એ શક્તિ છે, એનું સાધન. આ નવી અવસ્થા ઉત્પન્ન થઈ તો એ માટી એ રૂપે પરિણમી ને, એટલે માટીએ એ રૂપ પરિણમન રૂપ દાન આપ્યું એ સંપ્રદાન. જૂની અવસ્થા રૂપ નષ્ટ થઈ, એ પિંડ રૂપે નષ્ટ થઈ અને એનામાંથી આ બન્યું એટલે એ અવસ્થા એ અપાદાન અને પોતાનો ધ્રુવ સ્વભાવ જે હંમેશા કાયમ રહ્યો જેના આધારે માટીનું પરિણમન થયું એનું અધિકરણ. ખ્યાલ આવે. આ નિશ્ચયકારકો હજી પણ આપણે સ્થૂળતાથી જોઈએ, જ્યાં સૂક્ષ્મતાથી જોઈએ તો આ એક પર્યાયનો બીજી પર્યાય પર આરોપ આપવો એ પણ ઉપચાર છે, એ પણ વ્યવહાર છે. જે લાસ્ટ ક્લાસમાં નીચે હતા એમને કદાચ ખ્યાલ હશે, અમે કાર્યની ચાર અવસ્થાઓ જોઈ. કોઈ પણ કાર્ય થાય તો એનું કારણ, એ કાર્યનો કરતા કોણ, સ્થૂળતાથી કહે તો નિમિત્ત કરતા, જેવી રીતના ઘડો કુંભારે બનાવ્યો બરાબર, એનાથી જરાક સૂક્ષ્મ આવે તો એ દ્રવ્ય જ એ રૂપે પરિણમ, એટલે એ દ્રવ્ય એનો કરતા, એટલે માટી એ ઘડો બનાવે. બરાબર? પણ આ પણ હજી ત્રિકાળી વસ્તુને આપણે આરોપ આપ્યો. હવે એનાથી હજી સૂક્ષ્મ આવતા અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય એને એ કાર્યનો આરોપ આપવો. જે રીતના કે આ એમાં જઈએ, ચલો માટી પિંડ માટી ઘડા રૂપે થઈ, એટલે પિંડ અને ઘડામાં જ ડીલિંગ કરવું, આગળ પાછળની માટી ભૂલી જાઓ. એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી ને આરોપ આપવો. અને એમાંથી પણ સૂક્ષ્મતામાં આવીને ઘડાની ઈ જ પર્યાયમાં છ એ છ કારક લગાવવા, એક પર્યાય અંદર. ખરેખર નિશ્ચય તો આ છે કે નિશ્ચય એક જ પર્યાયમાં છ એ છ કારક લાગવું પડે છે. એ જ દરેક દ્રવ્યની દરેક પર્યાયની સ્વતંત્રતાની વાત જે આપણને ગુરુદેવ શ્રી વારંવાર આપણને સમજાવતા હતા. જો આ નિશ્ચય અને વ્યવહાર કારકોનું ઘણું વધારે ડિટેલ આપણને આ પ્રવેશ રત્નમાલામાં મળે છે, એના ક્વેશ્ચન નંબર 18 થી લઈને 26 સુધી એમાં ઘણા બધા વિશેષ ખુલાસા છે. આપણે કવર કરવું હતું પણ આપણો ટાઈમ આજે ઓછો પડે. આ બધા ખુલાસા આપણે મેસેજમાં મોકલાવશું બધાને. બાકી આ બુક કઈ વેબસાઈટ પર છે? વિકરા વાણી ઉપર તમને આ બુક પણ મળી જશે. જૈન સિદ્ધાંત પ્રવેશ રત્નમાલા ભાગ 2, એમાં ક્વેશ્ચન નંબર 18 થી 24, એટલે એ તમે ડિટેલમાં વાંચજો અને તમારો ખુલાસો કરજો. આપણે ક્વેશ્ચન ને ખાલી આન્સર ફ્લો કરી લઈએ એટલે આગળ વધે. નિશ્ચયકારક માટી પોતે જ અધિકરણ છે. જો છેલ્લી લાઈન એ 1-2-3 પર છેલ્લી લાઈન, આ રીતે નિશ્ચય છે કારકો એક દ્રવ્યમાં છે. દ્રવ્યમાં નહીં, ખરેખર તો એક પર્યાયમાં છે. એ આપણે પછી જોશું. કૃષ્ણતા પરમાર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાય કરી શકતું નથી, સહાય નહીં કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ પોતાના વડે પોતાને માટે પોતાના માથી પોતાના માં કરતું હોવાથી આ નિશ્ચય કારકો જ પરમ સત્ય છે. ઉપર્યુક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિ રૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ સ્વકારક રૂપ થઈને પોતાનું કાર્ય નિજાવવાને સમર્થ છે. તેને બાહ્ય સામગ્રીની કાંઈ મદદ કરી શકતી નથી. જરૂર નથી તો જુદી વાત છે, અને કરી પણ શકતી નથી. દેવ રીતે એ સાચું છે. ચાલી વાણી સૂત્ર એ જ નવાણી ભારતી તો એ જપો નિહરે જો તે શરણાગ્રહે તો પાવે સુખ છે. જીવવાણી કે જ્ઞાન તે તુજે લોકાલો તો વાણી મસ્ત કરનો સદા તે. બોલો જીવવાણી માં સ્વયં